પછી જ્યાં સુધી દેખાશો ત્યાં સુધી દર્શન કરતો રહીશ, અને આપ જ્યારે દેખાતા બંધ થશો ત્યારે સરયુના પાણીની અંદર જળ સમાધિ લઈને મારી જિંદગીને હું પૂરી કરીશ, તમારે વિના હું રહી નહીં શકું. લખનની વાણીને સાંભળીને પ્રભુ રાઘવને એમ થયું, મારા વિરહમાં લખન પણ પ્રાણ નહીં રાખ્યું. લક્ષ્મણજીને કીધું છે, જાઓ લખન, માં સુમિત્રાજીની રજા લેતા. લખનજી દોડતા દોડતા માં સુમિત્રાજીની પાસે ગયા છે. માને તો કલ્પના નથી અયોધ્યાની અંદર શું ઘટના ઘટી છે. પ્રભુ રાઘવનું પૂજન કરવા માટે થાળ તૈયાર કર્યો છે, આરતીઓ તૈયાર કરી છે. લખનને આવતા જોતાની સાથે તુરંત માએ કહ્યું છે, લખન ભાઈ ક્યારે આવે છે, સવારી ક્યારે નીકળે છું, ક્યારની રાહ જોઉં ઊભી છું. બસ હવે હૃદયની એક અંદર એક જ ઉર્મી છે, પ્રભુ રાઘવ ગાદીએ બેસી જાય, જાનકીજી ગાદીએ બેસી જાય, અને કૌશલ્યા હું અને કઈ કઈ ત્રણે એકવાર આરતી ઉતારી લે, બસ મારી જિંદગીની તમામ મનોકામના પૂર્ણ થાય. ક્યારે આવે છે પ્રભુ રાઘવ? લખને કહ્યું છે, માં ધીરજ રાખ, સાંભળ, મારા પિતા અવધપતિએ પ્રભુ રાઘવને વનવાસ આપ્યો છે. પ્રભુ રાઘવ વનમાં જઈ રહ્યા છે, હું તારી પાસે રજા લેવા આવ્યો છું. આટલા શબ્દ સાંભળતા તો સુમિત્રાજી પણ શરીરનું ભાન ભૂલ્યા છે, હાથ મારેલા થાળ નીચે ગબડી પડ્યા છે. કેટલીક વારે જયારે શુદ્ધિમાં આવ્યા છે ત્યારે લખને કહ્યું છે, માં હું પણ પ્રભુની સાથે જાઉં છું, તું મને રજા આપ. અને એ વખતે સુમિત્રાએ લખનને રજા આપી છે અને કીધું છે, બેટા ખુશીથી જા, સાંભળ, આજ પછી તારી માં સુમિત્રાને યાદ નહીં કરીશ, તું એમ માનજે જાનકી મારી માં છે, રાઘવ મારા પિતા છે. ધન્ય હો સુમિત્રાજી, આંખોમાં આંસુ સમાતા નથી એ સુમિત્રાજી એવું બોલ્યા છે, બેટા અવધૂત હાજ હા રામ નિવાસ. સુમિત્રાના મોઢાના શબ્દો, બેટા અયોધ્યા તો ત્યાં છે જ્યાં પ્રભુ રામ રહ્યા છે, દિવસ તો ત્યાં છે જ્યાં સૂર્ય ઉગ્યો છે. બેટા રામ ગયા પછી અયોધ્યા અયોધ્યા નથી, એ તો સ્મશાન બની જશે. હું તને સામેથી કહું છું, જો જાનકી ને રામ વનમાં જતા હોય તો પછી તારું અહીંયા કાંઈ કામ નથી, તું પણ સાથે જા, સેવા કરજે, તારા પર રાજી છું. સુમિત્રાજી રડતે નેત્રે રજા આપી છે. લખન પ્રભુ રાઘવની પાસે આવ્યા છે. તે પહેલા ઉર્મિલાજીની પણ રજા લીધી છે. ડૂબ કથા છે પણ અજોડ કથા છે માટે કહું છું. ઉર્મિલાજીને જ્યારે રજા લેવા ગયા છે કે દેવી હું પ્રભુ રાઘવની સાથે વનમાં જાઉં છું, માં જાનકીજીની સેવા કરવા માટે જાઉં છું, માટે આપ મને રજા આપો. ઉર્મિલાજી પાત્ર બહુ અજોડ છે. ઉર્મિલાજી ત્યારે કહ્યું છે, પતિદેવ સુખેથી આપ વનમાં જાઓ, પણ સાંભળો, હું મારા જીવનને ત્યારે બળભાગી માનીશ, ધન્યભાગી માનીશ. આજ આપ પ્રભુ રાઘવ અને માં જાનકીજીની સેવા માટે વનમાં જાઓ છો, પણ 14 વર્ષની અંદર એક ક્ષણ પણ તમે મને નહીં સંભાળો તો એમ માનીશ, હું બળભાગી છું. પતિદેવ 14 વર્ષમાં સ્વપ્નમાં પણ તમે મને યાદ નહીં કરશો. તમે જેની સેવામાં જાઓ છો એથી મોટું બળભાગ્ય કોઈ હોઈ ન શકે. ઉર્મિલાના વચન ઉપર લખને ઉજાગરો કર્યો છે. લખને એક સંકલ્પ ઉઠ્યો કે જાગૃતની અંદર તો ઉર્મિલાજીને યાદ નહીં કરું, પણ જો સુઈશ અને સ્વપ્નું આવશે અને એની અંદર મને ઉર્મિલા જો યાદ આવશે તો ઉર્મિલાજીને આપેલું વચન મારું ભંગ થશે. ઉર્મિલાજીને કીધું છે, દેવી હું તમને સ્વપ્નમાં નહીં સંભાળું. 14 વર્ષ સુધી લખને નિદ્રાનો ત્યાગ કર્યો છે. લખનનું પાત્ર તો મહાન છે, પણ ઉર્મિલા જેવું આખી રામાયણમાં કોઈ પાત્ર નથી. 14 વર્ષ ને અંતે જ્યારે લખન પ્રભુ રાઘવ અને જાનકીજી પાછા આવ્યા છે, ઉર્મિલાએ જે દિવસે લખનને વળાવ્યા છે તે દિવસે એનો એક પગ ઉમરાની અંદર છે, એક પગ બહાર છે. અને 14 વર્ષ પછી લખન જ્યારે પાછા અયોધ્યા આવ્યા છે અને પોતાના મહેલમાં જ્યારે પ્રવેશ કર્યો તો ઉર્મિલા એ સ્થિતિમાં 14 વર્ષ પછી ઊભા છે. એક પગ બહાર છે, એક પગ અંદર છે. 14 વર્ષ સુધી એક ડગલું ભર્યું નથી. અન્નનો ત્યાગ, જળનો ત્યાગ, નિદ્રાનો ત્યાગ, હલન ચલનનો ત્યાગ કર્યો. આખીરમાં કૌશલ્યાજીની પાસેથી રજા માગી રામ લખન અને જાનકી ત્રણેય કોપ ભુવનમાં આવ્યા છે. પિતા અવધપતિને કીધું છે, પિતાજી આપ જાગ્રત બનો, અમે વનમાં જઈશ, અમને રજા આપો. પ્રભુ રાઘવનો અવાજ સાંભળતા અવધપતિની આંખ ખુલી છે. બેટા રામ તો વનમાં જાય છે? હા પિતાજી, રાજી થઈને મને આશીર્વાદ આપો. નહીં બેટા, નહીં, તું વનમાં ન જા, મારી વાત માન. પ્રભુ રામ, આ લખન ક્યાં જાય છે? આ જાનકી કેમ સાથે છે? પિતાજી, અમે ત્રણેય વનમાં જઈએ છીએ. અવધપતિ પોક મૂક્યું છે. જાનકીજીની પાસે આવીને કહે છે, બેટા જાનકી, રામ તો વનમાં જાય છે, તું શું કામ જાય છે? મારી વાત સાંભળ, તું વનમાં ન જા. વિદેહી મને પ્રશ્ન કરશે, મારી દીકરીનો કયો ગુનો હતો તમે એને વનની વાતની અંદર ગુમાવી છે? એ વિદેહીને હું જવાબ શું આપીશ? જાનકી, મારું માની જા, બાપ તું રોકાય છે. જાનકીજી કંઈક બોલે પહેલા તો, હા બેટા રામ, હા બેટે રાઘવ, બોલતા બોલતા અવધપતિ મૂર્છિત બની ગયા છે. એટલી વારમાં કઈ કઈ આવી ગયું છે. પ્રભુ રામને કીધું છે, રાઘવ સૂર્ય ઉગી ગયો છે, ત્યારે વનમાં જાઓ છો? લો આ સારા સારા વસ્ત્ર આભૂષણ ઉતારો, વલકલને ધારણ કરો. કઈ કઈ વલકલ લાવ્યા છે? પ્રભુ રાઘવે કંઠની અંદર ધારણ કરેલા તમામ સોનાના આભૂષણો નીચે ઉતાર્યા છે. સુંદર સુંદર વસ્ત્રો નીચે ઉતારીને આજ વલકલ ધારણ કર્યા છે. લખને પણ વલકલ ધારણ કર્યા છે. એ જ વખતે કઈ કઈ કહ્યું છે, સીતે સીતા તું પણ આ વસ્ત્રને ધારણ કર, લે આ વલકલ, આ સારા સારા વસ્ત્ર આભૂષણને ઉતાર. અને માં જાનકીને જ્યારે વલકલ પહેરાવવા માટે કઈ કઈ તૈયાર થયા છે ત્યારે બાજુમાં ઉભેલા સુમંતથી ધીરજ ન રહી. અત્યાર સુધી ધીરજ રાખીને ઉભેલા સુમંતની આજ આંખ લાલ બની ગઈ. સુમંતજીનું હૃદય તૂટી ગયું. સુમનજીએ કહ્યું છે કઈ કઈ હવે હદ થાય છે, સાંભળી લે કઈ કઈ. હું સુમંત અયોધ્યાનો પ્રધાન હોવાને નાતે તને કહું છું, મારી માં કઈ કઈ, તું આજ સુધી માં હતી પણ આજ માં મટે છે. તું એમ કે છે જાનકીને વલકલ ધારણ કર, પણ મારી માં જાનકી વલકલને ધારણ નહીં કરે. અને કઈ કઈ સાંભળી લે, તારી જો હેસિયત હોય તો એક વાર પહેરાવી જો જાનકીને વલકલ વસ્ત્ર. અને સુમંત જયારે એકદમ ક્રોધાયમાન બન્યા છે, કઈ કઈ ના મનમાં એમ થયું છે બાજી બગડી જશે, કઈ કઈ શાંત રહ્યા છે. આખી પ્રભુ રાઘવ લખન માં જાનકી ત્રણે વિદાય લીધી છે, પણ પરીક્ષિત રસ્તામાં કોઈ ચાલવા દેતું નથી. થોડી વાર જ્યાં થઈ અવધપતિ જાગૃત બન્યા છે. હા રામ હા રામ. સુમનજી સામે ઉભા છે. સુમંત રામ ક્યાં? પિતાજી પ્રભુ રાઘવ વનમાં ગયા છે. અને વનમાં ગયા શબ્દ સાંભળી અવધપતિ બોલ્યા છે, સુમંત તમે એક કામ કરો, તમે રથ લઈને જાઓ, રામલખન જાનકી ત્રણેય રથમાં બેસાડી બે ચાર દિવસ સામ ઘુમાવી મનાવીને ફરીવાર અયોધ્યા લઈ આવજો. જાઓ સુમંત. સુમંતજી જવા તૈયાર થયા છે એ પેલા દશરથ મહારાજાએ કીધું છે, સુમંત સાંભળો, કદાચ તમે જાઓ પાછળથી મારો પ્રાણ છૂટી જાય તો તમને એટલી વિનંતી કરું છું, મારા દેહને શબને કઈ કઈ સ્પર્શ ન કરે, કઈ કઈ જો મારા શબને સ્પર્શ કરશે તો મારું જીવતર તો બગાડ્યું છે, મારું મોત પણ બગાડશે. માટે કહું છું મારા શબને કઈ કઈ સ્પર્શ ન કરે. આટલું સુમંતને કહીને સુમંતને વિદાય આપી છે. સુમંતજી પ્રભુ રાઘવને રથમાં બેસાડીને તમસાના કિનારા સુધી લાવ્યા છે. પ્રભુ રાઘવ લખનમાં જાનકી ત્રણેય તમસાને કિનારે રાત રોકાણા છે. પાછળ અયોધ્યાની તમામ જનતા આવી છે. એને સૂતી મૂકી મધ્યરાત્રે પ્રભુ રાઘવ ત્યાંથી આગળ ગયા છે. કોઈને ખ્યાલ પણ નથી કે પ્રભુ રાઘવ અહીંયાથી વિદાય લીધી છે. તમામ જનતા ઘસઘસાટ ઊંઘે છે, આંખો દાડા ચાલતા ચાલતા થાકી ગઈ છે, એટલે ત્યાં રાતવાસો રોકાણા છે. ભક્તજનો આ કથામાંથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે, મોક્ષ માર્ગે જે વ્યક્તિ ઊંઘે છે એ જીવનમાં બહુ ગુમાવે છે. એ કવિ અદ્ભુત વાત લખી, જાગ મુસાફીર ભોર ભઈ અબ રેન નહીં, જો સોવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. જાગ મુસાફીર ભોર ભઈ. તમસાને કિનારા બધા જયારે સુતા રહ્યા છે, પ્રભુ રાઘવે મધ્યરાત્રે સુમંતને જગાડ્યા છે. સુમંત જાગો, રથ તૈયાર કરો, આપણે આગળ જવું છે. સુમંતજી કીધું છે, પણ પ્રભુ આ બધા સૂતા છે, થાકેલા છે, અત્યારે જશું? હા સુમંત, એ સૂતા છે તો જ મને જવા દેશે, એ જાગી જશે તો મને જવા દઈ દે. સુમંતજી રથ તૈયાર કર્યો છે, અંદર માં જાનકી બેઠા છે, લખનજી બેઠા છે, રથને આગળ ધપાયો છે. આગળ વધતો રથ શૃંગવેરપુર સુધી પહોંચ્યો છે. આ બાજુ સવાર જયારે થઈ છે, અયોધ્યાની તમામ નરનારી જાગી છે. જાગીને જોયું, રામને જોયા, લખનને જોયા, મા જાનકીને જયારે જોયા નથી. ત્રણેને જયારે ન જોયા એ જ વખતે ધ્રાસકો પડ્યો છે, ક્યાં ગયા? ત્રણે ચારે બાજુ તપાસ કરી છે, પરંતુ કોઈ જગ્યાએ જયારે લખન માં જાનકી રાઘવ દેખાણા નથી. અયોધ્યાની તમામ જનતા ધા પુકારી ગળી પડી છે. નક્કી કર્યું છે હવે આપણે આપણા દેહને પાડી નાખીએ, કારણ કે અયોધ્યા પાછા ફરશું, પિતાજી આપણને પૂછશે મારો રામ ક્યાં, મારો લખન ક્યાં, મારી જાનકી ક્યાં, આપણે શું જવાબ આપશે? આપણે ઊંઘતા રહ્યામાં પ્રભુ જતા રહ્યા, આ દેહ પરમાત્માને સાચવા કામ ન લાગ્યો તો દેહને આપણે પાડી નાખીએ. ભગવાનના ભક્તનું એ લક્ષણ છે, ભગવાનના કામમાં જે વસ્તુ ન આવે એનો એ ત્યાગ કરી દે છે. ત્યાગ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ પંચાળામાં ઝીણાભાઈ કમળસિંહ વાજા માટે જયારે એને માથું દુખતું હોય ને બેન અદિવાની પાસે જઈને કીધું છે, બેન તીખા આપો ને જરાક, કેમ શું કરશે? કમળસિંહભાઈનું માથું બહુ દુખે છે ને, જરાક માથે લગાડવા છે. અદિભાઈ ઘરમાં તીખા હોવા છતાં આટલું જ કીધું કે ભાઈ ઘરમાં તીખા નથી આવ. અને તીખાની જયારે ના પાડે, ઝીણાભાઈને ખબર છે ઘરમાં તીખા છે, મરી છે પણ આપ્યા નહીં. બીજે દાડે ખોટે ખોટા નાટક કરતા ઝીણાભાઈ સુઈ ગયા. અદિભાઈ પૂછ્યું, ભાઈ કેમ સુતા? કે માથું દુખે છે. અદિબા તીખાને વાટી મરીને વાટીને લાવ્યા છે ને કીધું, લ્યો ભાઈ જરાક માથા પર લગાડી દો. ઝીણાભાઈ પ્રશ્ન કર્યો, બેન ઘરમાં નહોતા ને? ભાઈ થોડાક હતા, કાલ મેં માગ્યા ત્યારે કેમ ન હતા? એમ બધાને જો આપતા રહીએ તો પછી જરૂર પડે ત્યારે શું કરીએ? અને આટલા શબ્દ સાંભળતા ઝીણાભાઈ ની આંખ લાલ બની. અદિબાને કીધું છે, અદિબા સાંભળો, કાલ ભગવાનના એક ભક્તને તીખા જોતા હતા, મરી જોતા હતા અને તમે ન આપ્યા. જે વસ્તુ ભગવાનના ભક્ત માટે કામ ન લાગી એ મને કામ ન લાગે. અને સાંભળો, મરી કામ ન લાગે એ તો મને કામ ન જ લાગે, પરંતુ કાલ તમે પણ એક ભગવાનના ભક્ત માટે કામ ન લાગ્યા, માટે આજ સુધીનો તમારો ને મારો સંબંધ અહીંયા પૂર્ણ થાય છે. આજથી હું તમારો ભાઈ નહીં, તમે મારી બહેન નહીં. કદી પણ મને ભાઈ કરીને પુકારશો નહીં, હું કદી તમને બહેન નહીં. જે વસ્તુ ભગવાન અને ભગવાનના ભક્તને મારથે કામ ન લાગે એ પોતાની હોઈ ન શકે. અયોધ્યાની તમામ જનતા દુઃખી થઈ છે, મરવા જ્યારે તૈયાર થઈ છે એ જ વખતે વડીલોએ સમજાવ્યું છે, પ્રભુ રાઘવની અત્યારે ઈચ્છા એવી છે આપણે અયોધ્યા પાછા જઈએ, માટે ભગવાનની ઈચ્છા એ જ આપણું જીવન હોય, માટે કોઈ મરશો નહીં, આપણા માટે નહીં. આપણે જો આત્મહત્યા કરશું તો માં કૌશલ્યાને સમાચાર મળતા, માં સુમિત્રાને સમાચાર મળતા, અવધપતિને સમાચાર મળતા દેહમાં પ્રાણ નહીં ટકાવે. આપણા માટે નહીં, અવધપતિને માટે, માં કૌશલ્યાને માટે, સુમિત્રાને માટે પણ આપણે ઝેરના ઘૂંટડા ગળા નીચે ઉતારીને પણ જીવવું જ પડશે. આમ વડીલ લોકોએ સમજાવી તમામ જનતાને પાછા અયોધ્યા લાવ્યા છે. પ્રભુ રાઘવ સુંગવેરપુર પહોંચ્યા છે. સુંગવેરપુર પહોંચ્યા પછી જે ઘટના ઘટી છે એ કથાને આપણે આવતીકાલે 3 વાગ્યે શ્રવણ કરશું. અત્યારે વહાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયના વડા ભગવાન સ્વામિનારાયણની સ્થાપિતા ગાદીના 8મા આચાર્યશ્રી, 8મા વંશજ, ધર્મ ધોરંધર પરમ પૂજ્ય, ધર્મ માર્તંડ, આપણા સર્વ કોઈનું ધબકતું હૃદય, આપણી આંખોનું રતન ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ પૂજ્યપાદ મહારાજશ્રી પધાર્યા છે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરી આપણે આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. એમનું વચન એ આપણું જીવન બનાવી, એમનો પૂર્ણ રાજીપો પ્રાપ્ત કરી ભગવાન સ્વામિનારાયણને આપણે રીઝવવાના છે. ભગવાન સ્વામિનારાયણના એવા શબ્દ છે, એમને રીઝવે હું રીઝ્યો છું. એમને જેણે જેણે રાજી કર્યા છે એમણે મને રાજી કર્યા છે. એમને જેણે જે વસ્તુ અર્પણ કરી છે એ મને પ્રાપ્ત થઈ છે. સત્સંગની એક પ્રસિદ્ધ ઘટના 1 મિનિટમાં કહી અને પછી આપણે પૂજ્યપાદ મહારાજશ્રી એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધામમાં સીધાવ્યા ત્યારબાદ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગઢપુર ગયેલા અને એ વખતે 8 કોટનું 1 ગોકળી હરિભક્તો દર્શન કરવા જતા છે ને સાથે ગઢપુર ગયો. બધા હરિભક્તો મહારાજશ્રીને આગળ કોઈ ને કોઈ વસ્તુ ભેટ ધરતા હતા. આ ગોકળીના મનમાં એમ થયું, મારી પાસે તો કાંઈ નથી, હું શું ભેટ ધરું? આવો સંકલ્પ ઉઠ્યો. પણ એની પાસે રહેલી લાકડી એને યાદ આવી, મનમાં એમ થયું આ લાકડી બહુ સરસ છે, મહારાજશ્રીનું અર્પણ કરું. અને એ ગોકળીએ પૂજ્યપાદ આચાર્ય મહારાજને લાકડી અર્પણ કરી છે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે. ત્યારબાદ તો વર્ષો વીતી ગયા અને ગોકળીનો અંત સમય જયારે આવ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા છે. પેલા ગોકળીએ પ્રશ્ન કર્યો છે, તમે કોણ છો? જેને સ્વામિનારાયણની ઓળખાણ નથી તમે કોણ છો? ભગવાન શ્રીહરિ કીધું છે, મેં સ્વામિનારાયણ છીએ. પણ તમે મને તેડવા કેમ આવ્યા? ભગવાન શ્રી હરિ બોલ્યા, તમે અમને નથી ઓળખતા પણ આ લાકડીને ઓળખો છો? લાકડી જ્યાં બતાવી, પેલો ગોકળી લાકડી ઓળખી ગયો. હા મહારાજ, આ તો મારી લાકડી, આ તો મેં સ્વામિનારાયણ આચાર્ય શ્રીને આપી હતી એ લાકડી. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, આ એ લાકડી. તમે અમારા આચાર્ય શ્રી રઘુજી મહારાજને લાકડી અહીંયા મૃત્યુ લોકમાં અર્પણ કરી હતી, અમને અક્ષરધામમાં મળી છે. એની ફળ શ્રુતિ રૂપે આજ અમે તમને તેડવા માટે આવ્યા છીએ. માટે થાવ ભક્તરાજ તૈયાર, આજ અમે તમને ધામમાં તેડી જશું. પૂજ્યપાદ મારા શ્રીને જે વસ્તુ અર્પણ કરે એ ભગવાન સ્વામિનારાયણને મળે. ભક્તજીનો ભગવાન શ્રીહરિએ મધ્યના 26મા વચનામૃતમાં કીધું, ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય એમ જ કરવું. આજ ભગવાન શ્રીહરિ આપણા ઉપર કેટલા રાજી છે, કેટલા નારાજ હશે એનું પ્રમાણપત્ર આપણી પાસે કોઈ નથી. પણ એમના સ્થાને બિરાજમાન પૂજ્યપાદ આચાર્યજી મહારાજ એ આપણા ઉપર જેટલા રાજી, અટકળ માંડવી એટલા જ ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર રાજી હોય, એ જેટલા નારાજ એટલા ભગવાન સ્વામિનારાયણ નારાજ હોય. માટે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે ભગવાન શ્રીહરિ પોતાનું સ્વરૂપ સ્થાપતા ગયા છે. એમને ખૂબ રાજી કરીને ભગવાન શ્રીહરિને ખૂબ રીઝવી અહીંયા જેમ બેઠા છીએ એમ અક્ષરધામમાં પણ ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં બેસી એમની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ, એટલા માટે પૂજ્યપાદ મહારાજશ્રીને આપણે ખૂબ રાજી કરીએ. અને સર્વ કરતાં રાજીપાનું સાધન કોઈ હોય તો એ પદાર્થથી રાજી નથી થતા, બસ એની અનુવૃત્તિમાં રહીએ. અને એ પણ ભગવાન સ્વામિનારાયણ જેમ રાજી થાય એમ જ આપણને વર્તાવે છે, તો એની અનુવૃત્તિમાં રહી આપણે આપણા જીવનને ધન્ય ભાગી બનાવીએ, એમનું ખૂબ ખૂબ રાજીપો પ્રાપ્ત કરીએ. તો વાલા ભક્તો, હવે આપણે આશીર્વાદ પ્રાપ્ત કરી જીવનને ધન્ય ભાગી બનાવીએ. તો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ. નમ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રૂયતાં દેવ સ્વામિનારાયણ પ્રભુ પદે નાવધાનિન
કથિષ્યે
કથયતે શુભા કથા.
શ્રૂયતાં
શ્રૂયતાં દેવ દેવેશ
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ પ્રભુ
પરીક્ષા
જીવનમાં જે જાગે છે એ કંઈક પ્રાપ્ત કરે છે, જે ઊંઘે છે તે ગુમાવે છે. જો સોતે હૈ વો ખોતે હૈ, જો જાગતે હૈ સો લેતે હૈ. જાગ મુસાફિર ભોર ભઈ, અવરેન નહીં જો સોવત હૈ. હે આત્મા, હવે તું જાગી જા, ક્યાં સુધી સૂતો રહીશ? ઘણા બધા જન્મથી સુવામાં ગુમાવ્યા છે, હવે તારા આત્માના શ્રેય માટે કંઈક કર. જેનોમાં જે જાગ્યો નથી એ કદી પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. પરીક્ષિત, અયોધ્યાવાસી જયારે સુવામાં રહ્યા છે ને ત્યારે પ્રભુ રાઘવ બધાનો ત્યાગ કરીને ત્યાંથી નીકળ્યા છે, સુમેર પુરની અંદર પહોંચ્યા છે. ગૃહ મહારાજે ખૂબ સ્વાગત કર્યું છે. પ્રભુ રાત્રિ રોકાણ ત્યાં કરી ગંગાજીને પાર ઉતરવાનો પ્રભુએ પ્રયાસ કર્યો છે. કેવટ પાસે નાવ મંગાવે છે. માગીએ નાવ ન કેવટ આના, કહી તુમહારા મરમ મેં જાના. કેવટની પાસે પ્રભુ જયારે નાવ માગીએ છે, કેવટે ના કીધી છે, એ પ્રભુ હું મારી નાવ નહીં આપું. પ્રભુ રાઘવે પ્રશ્ન કર્યો છે, કેવટ તને વાંધો શું છે, શા માટે તું નાવ નથી આપતો? અને એ વખતે કેવટે કહ્યું છે, હે માલિક, ચરણ કમલ રજ કહું સબ કહીએ, માનુષ કરી મૂરી કછ અહીએ. હે માલિક, તમારા ચરણ રજનો પ્રતાપ હું જાણું છું. અહલ્યાને તમારી ચરણ રજનો સ્પર્શ થયો, એ પથ્થર પથ્થર મટી જાય અને નારી બની ગઈ. મને એટલા માટે ડર લાગે છે, રખેનો હું તમને મારી નાવ આપું, આપ મારી નાવમાં બેસો. કૃપાળુ, રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય છે, તો અમારા રંગ જનની આજીવકા ટળી જાય છે. પ્રભુ, મારો રોટલો કોઈ જો હોય ને તો નાવ છે, નાવના માધ્યમથી અમને રોટલો મળે છે, અમારું પેટ ઉદર ભરાય છે. રખેનું તમને નાવ આપું અને આપ નાવમાં બેસો, આપના ચરણારવિંદનો સ્પર્શ થાય. પ્રભુ, પથ્થર પથ્થર જો મટી જતો હોય તો કાષ્ટની બનેલી છે, લાકડાની બનેલી છે, રખેનો સ્પર્શ થાય ને નારી બની જાય તો એક તો મારી આજીવકા જાય અને ઉપરાંતથી એક વ્યક્તિ વધે, એના વરણ પોષણની જવાબદારી મારે માથે આવે. માટે કૃપાનાથ, હું નાવમાં નહીં બેસવા દઉં. કેવટ નાવમાં બેસવાની ના કહે છે. પ્રભુએ આગ્રહ રાખ્યો છે, કેવટ